તારીખ 21/3/1997, ડાયરીના બોલ નંબર 472 અને 473 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 32.
અનાદિથી શુદ્ધ જ્ઞાનમય નિજ સ્વરૂપથી અજાણ એવો આ જીવ પ્રકૃતિ સ્વભાવ રૂપે પોતાને અનુભવે છે. જેવી પ્રકૃતિ છે પોતાને, એ સ્વરૂપે પોતાને અનુભવે છે. અર્થાત પ્રકૃતિ સ્વભાવમાં સ્થિત રહી હું પણ અનુભવે છે, બે એક જ વાત છે. અને એ રીતે ઉદિત કર્મફળને સ્વતંત્રપણે અધ્યાસિત ભાવે ભોગવે છે. એ પ્રકૃતિનો ત્યાં ઉદય હોય છે, એ કર્મ ફળ છે અને એનો ભોગવટો વર્તે છે. સ્વતંત્રપણે એટલે શું, એવું કરવા માટે પણ પોતે સ્વતંત્ર છે અને નહીં કરવા માટે પણ પોતે સ્વતંત્ર છે. હવે જ્યારે આ જીવને સામાન્યપણે આમ ચાલે છે, પોતાનું શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપ ભેદ વિજ્ઞાન વડે અનુભવાય છે, ભેદ વિજ્ઞાન પૂર્વક અનુભવાય છે, એમ સીધું કોઈને અનુભવાય નહીં. ગમે એટલું ગોખે કે હું તો જ્ઞાયક છું, હું તો જ્ઞાયક છું, હું તો જ્ઞાયક છું, પણ ભેદ વિજ્ઞાનનો પ્રયોગ ન ચાલે તો સ્વરૂપનો અનુભવ ન થાય. શું ભેદ વિજ્ઞાન વડે અનુભવાય છે ત્યારે પ્રકૃતિ સ્વભાવથી નિવર્તેલો હોવાથી, અથવા તો ઉદયથી નિવર્તેલો હોવાથી, શુદ્ધ જ્ઞાનમય સ્વને એકને જ હું પણ અનુભવતો થકો. શું પોતાનું જે જ્ઞાન સામાન્ય એ હંમેશા એકાંતે શુદ્ધ રહેલું છે. જ્ઞાન સામાન્ય છે એ એકાંતે શુદ્ધ જ રહેલું છે, કેમ કે ત્યાં તો કોઈ વિકૃતિ નો અવકાશ નથી, પ્રવેશ નથી. એટલા માટે કે પોતાને શુદ્ધ જ્ઞાનમય પણ અનુભવતો હોવાથી, શુદ્ધ જ્ઞાનમય સ્વને એટલે પોતાને શુદ્ધ જ્ઞાનમય પણ અનુભવતો થકો, ઉદિત કર્મ ફળને ભિન્ન જ્ઞાનપણે જાણે છે. પછી જે ઉદય છે એ જાણવા જણાય તો ભિન્નપણે જણાય છે, પરંતુ તેનું હું પણ અનુભવવું અશક્ય હોવાથી વેદ તો નથી, અશક્ય છે. તેને પોતાપણે અનુભવવું, કેમ કે ત્યાં પોતાનું અસ્તિત્વ નથી, એટલે અશક્ય હોવાથી એને વેદ તો નથી. આમ પરિણામના બંને પ્રકાર જાણીને વિવેકી પુરુષોએ વિપરીત પ્રકાર છોડી સમ્યક પ્રકાર સેવવા યોગ્ય છે. અહીંયા સમ્યક શબ્દનો પ્રયોગ કેટલો છે. લખો ભેદ વિજ્ઞાન પૂર્વક શુદ્ધ જ્ઞાનમય સ્વનું વેદન તે સમ્યક પ્રકાર છે. આમ તો અત્યાર સુધીના પોઈન્ટમાં ક્યાંક આના અને અનુસરીને વાત તો આવી ગઈ હશે, આવી ગઈ હશે. ઠીક છે, તો પછી આર્ટિકલની અંદર એવી રીતે એને ઇન્ક્લુડ કરવું એ લઈ લેશું. સમય સારની ગાથા 316 ઉપર છે આ વિશે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર અજ્ઞાની વેદે કર્મ ફળ પ્રકૃતિ સ્વભાવે સ્થિત રહે ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મ ફળ વેદે નહીં. જ્ઞાની પૂર્ણ કર્મ ફળ જાણ દી ઉદિદમ ન વેદે દી. અજ્ઞાની શુદ્ધાત્માના જ્ઞાનના અભાવને લીધે સ્વ પરના એકત્વ જ્ઞાનથી અથવા સ્વ પરના એકત્વ અનુભવનથી જ્ઞાન એટલે અહીં અનુભવ. સ્વ પરના એકત્વ દર્શનથી અને સ્વ પરની એકત્વ પરિણતિથી જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણે લઈ લીધા. પ્રકૃતિ સ્વભાવમાં સ્થિત હોવાથી પ્રકૃતિના સ્વભાવને પણ હું પણ અનુભવતો થકો કર્મફળને વેદે છે અને ભોગવે છે. અને જ્ઞાની તો શુદ્ધાત્માના જ્ઞાનના સદભાવને લીધે સ્વપરના વિભાગ જ્ઞાનથી સ્વપરના વિભાગ દર્શનથી અને સ્વપરની વિભાગ પરિણતિથી અહીંયા ત્યાં દર્શન જ્ઞાન ચારિત્ર સવળા લીધા, સમ્યક લીધા. પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો હોવાથી શુદ્ધાત્માના સ્વભાવને એકને જ હું પણ અનુભવતો થકો ઉદિત કર્મફળને તેના જ્ઞેય માત્રપણાને લીધે. ઉદિત કર્મફળ કેવું છે? જ્ઞેય માત્રપણ છે એમ હોવાને લીધે જાણે છે, પરંતુ તેને હું પણ અનુભવવું અશક્ય હોવાથી તેને વેદતો નથી. જ્ઞાની અને અજ્ઞાની ના પરિણામને સ્પષ્ટપણે લીધું છે. એટલે કર્મ ફળનું ભોગતાપણું આત્માને નથી. ગાથાનો વિષય શું છે? કે કર્મ ફળનું ભોગતાપણું આત્માને નથી, છતાં પણ અજ્ઞાન ભાવે જીવ એને અધ્યાસિતપણે ભોગવે છે, દુઃખી થાય છે. જ્ઞાની ભિન્ન પડીને સુખી થાય છે. એવો અનુભવ થાય છે, મિથ્યા અધ્યાસ છે. એને સાદી ભાષામાં આપણે પરપ્રવેશ ભાવ પણ કહીએ છીએ. જ્ઞાનીનું અજ્ઞાનીનું એકત્વ પરિણમન છે. જ્યારે જ્ઞાનીનો સ્વ પરનો વિભાગ કરેલો હોવાથી સ્વપરનું ભેદ જ્ઞાન છે અને સ્વપરનો ભેદ થયેલી જુદી પડેલી પરિણતિ પણ છે જ્ઞાની પાસે. એટલે પ્રકૃતિ સ્વભાવને ભિન્ન રહીને જાણે છે. ભિન્ન જ્ઞાનમય આત્માનું જ્ઞાન ભિન્ન જ્ઞાનમય આત્માનું જ્ઞાન વખતે શાસ્ત્ર સ્વાધ્યાયનો સમ્યક ફળ છે. આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ એનું સમ્યક ફળ શું કે ભિન્ન જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું, તે વિષય આચાર્ય દેવે 273 ગાથામાં લીધો છે. ઘણું કરે ભિન્ન જ્ઞાનમય તો ભિન્ન તો અનુભવમાં જ ભિન્નતા પડે ને. ચુંમોતેર માં છે. અભવ્ય જીવ મોક્ષને શ્રદ્ધતો નથી. અભવ્યપણા ની નિશાની શું? આત્માને શ્રદ્ધતો એમ ન લીધો, મોક્ષને શ્રદ્ધતો નથી. એટલે આત્માની મુક્તિ એને બેસતી નથી, માટેને સમ્યક દર્શન થતું નથી, એમને ધ્યેય એને બેસતો નથી. આ અભવ્યનું લક્ષણ લીધું છે સમયસારમાં. મોક્ષમ હિ ન તાવત અભવ્ય શ્રદ્ધતે, સંસ્કૃત આટલું પડ્યું છે. મોક્ષને જ પ્રથમ તો અભવ્ય જીવ શ્રદ્ધતો નથી, આવું ગુજરાતી આટલું થાય. મોક્ષને જ અભવ્ય જીવ પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ શ્રદ્ધતો નથી, પહેલી વાત આ છે. તેથી જ્ઞાનને પણ શ્રદ્ધતો નથી, તથા જ્ઞાનો અપી ન શ્રદ્ધતે. અને જ્ઞાનને શ્રદ્ધતો નહીં હોવાથી આચારાંગાદી 11 અંગરૂપ સુશ્રુતને ભણતો હોવા છતાં અભિવ્યજીવનું જ્ઞાન કેટલું હોય? 11 અંગ સુધીનું. જ્ઞાન હોય છે ને, એક 12મું અંગ છે બાકી રહી. મોક્ષને
શ્રદ્ધા વિના આપણે ભણી જશે,
મોક્ષની શ્રદ્ધતો નથી અને જ્ઞાનને શ્રદ્ધતો નથી. તે આચારાંગથી 11 અંગરૂપ શ્રુતને ભણતો હોવા છતાં શું જ્ઞાનમ અશ્રદ્ધા નસ્તે? આચાર આદિ એકાદશાંગ શ્રુતમ અધિયમાનો અપી, શાસ્ત્ર ભણવાનો જે ગુણ શું તેના અભાવને લીધે જ્ઞાની નથી, એને શાસ્ત્ર ભણવાનો ગુણ એટલે લાભ નથી થયો, ગુણ એટલે લાભ નથી થયો. કયો ગુણ છે? કે જે બિન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. આપણે શું લખીશું વાંચો જો ફરીને?
બિન જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર સ્વાધ્યાયનું સમ્યક ફળ છે.
સમ્યક ફળ ઓબ્લિક લાભ છે એમ લઈ લો. અને એવા જ્ઞાન ને શાસ્ત્ર ના ભણતર વડે કરી શકાતું નથી. શું કે છે? ભીન વસ્તુભૂત જ્ઞાન ને નહીં શ્રદ્ધા એવા અભવ્ય ને અથવા ભીન વસ્તુભૂત જ્ઞાન ને નહીં પકડતા એવા ભવ્ય ને શાસ્ત્ર ભણતર વડે તે કરી શકાતું નથી. પ્રેક્ટિકલ જ્ઞાન નો અભાવ છે, ભણતર નો સદભાવ છે, પ્રેક્ટિકલ જ્ઞાન નો અભાવ છે. માટે શાસ્ત્ર ભણવાના ગુણ નો અભાવ છે. શાસ્ત્ર ભણતર લાભ ક્યારે કરે? કે જે શાસ્ત્ર ભણે સમજે શીખે, ભણે એટલે સમજે ને શીખે, એને પ્રેક્ટિકલી એપ્લાય કરે ત્યારે, નહીં તો શાસ્ત્ર ભણવાથી કોઈ લાભ ન થાય. સૂક્ષ્મના ઉઘાડનો અહંભાવ થાય, એને બીજી ભાષામાં શાસ્ત્રીય ભાષામાં શાસ્ત્રીય અભિનિવેશ કહે છે. અને એ શાસ્ત્રીય અભિનિવેશમાં આત્મકલ્યાણના હેતુનો અભાવ હોય છે. હવે બીજી રીતે વિચારીએ તો કે શાસ્ત્ર ભણનારને શાસ્ત્ર ભણવાનો લાભ ક્યારે થાય? કે આત્મકલ્યાણનો હેતુ એ ભણતી વખતે હોય તો એને એનો લાભ થાય. કે જે હેતુ એની સમજણને પ્રયોગમાં પ્રેરે, આત્મકલ્યાણનો હેતુ હોય તો શાસ્ત્રમાં તો આત્મકલ્યાણની વાતો છે, તો આત્મકલ્યાણમાં પ્રેરે સમજણને, સમજણને આગળ ધક્કો મારે, પ્રેરણા આપે કે તું પ્રયોગ કર. એ ક્યારે થાય? કે આત્મકલ્યાણનો હેતુ પહેલેથી હોય તો એ પ્રેરણા અથવા એ ઇનિશિયેટિવ એને રહે, નહીતર સમજણ સમજણના સ્થાનમાં રહી જાય, આગળ કામ ન ચાલે. સમજણ પરિણમે ક્યારે? કે પ્રયોગ થાય ત્યારે. પ્રયોગમાં ન પ્રેરે એમ સમજણ કેમ રહે છે? હેતુનો અભાવ છે, આત્મકલ્યાણના હેતુનો એમાં અભાવ છે. આમ તો શું છે, કૃપાળુ દેવે 491 પત્રમાં બહુ સરસ વાત કરવી છે કે જેને આત્માના કલ્યાણની ઉપાસના કરવી હોય તેને સત્સંગની ઉપાસના કરવી. કેમ કે બીજું સાધન આત્મકલ્યાણમાં સીધું લાગુ નથી પડતું. આત્મકલ્યાણ કરતો હોય ને પછી બીજું બધું કરે એ સાધન રૂપ ગણાય, હા, બાકી બીજું કોઈ સાધન એને નથી. હવે કે ભાઈ જેને આત્મકલ્યાણની ઉપાસના કરવી હોય એટલે આત્મા ઉપાસવો હોય તેને સત્સંગને ઉપાસવો, અને સત્સંગને જેને ઉપાસવો હોય તેણે સત્સંગ એક શરતે કરવાનો છે. એ શરત એ છે કે જેણે સંસારને ઉપાસવાના અભિપ્રાયનો સર્વથા ત્યાગ કરવો. ત્યાં સુધી સત્સંગ સફળ નહીં થાય, અને સત્સંગ સફળ નહીં થાય તો આત્મકલ્યાણ નહીં થાય. એ વાત સ્પષ્ટ સમજી લેવી.
ભાઈ દ્રવ્યલિંગી મુનિ તો બધું સંપૂર્ણ ત્યાગ કરીને નીકળી ગયેલો છે, એટલે હવે સંસારની કોઈને અભિલાષા પણ રહી નથી અપેરેન્ટલી.
હું બધું છોડી દઉં અને એમાં મોટા મોટા રાજાઓ હોય છે, રાજપાટ ને રાણીઓ છોડીને નીકળે. ત્રિલિંગી મુનિ એવા હોય છે, એમ નથી સાધારણ ભિખારી હોય છોડી દે એવું કઈ નથી. રાજા મહારાજાઓ હોય, રાજપાટ ના રાણીઓ છોડી ને નીકળે, પણ એને એ ત્યાગ નો શુભરાગ જોર કરતો હોય અને એ શુભરાગમાં એને ધર્મ ને સર્વસ્વ માન્યું હોય અને એ જે શુભરાગ નો એ અનુભવ કરે એમાં આખે આખો અર્પાઈ ગયો. બસ આ કારણ છે, આટલું જ કારણ છે. ત્યાગ કરવાનો ભાવ, ઉપવાસ કરે છે માણસ, નથી આપણે સંપ્રદાયમાં ઉપવાસ કરતા કે આજે આપણે ઉપવાસ એટલે જમવાનું નહીં. તો આહારનો જે ત્યાગ કરવાનો ધર્મ બુદ્ધિએ શુભ રાગ આવ્યો એને ધર્મ માન્યો ત્યાં અને સાધન માન્યો. એટલે શ્રદ્ધા જ્ઞાન નો વિષય આખો બાદ થઈ જાય છે અને ચારિત્ર માં જે શુભ રાગ થયો, ક્ષોપસમ ચારિત્ર ગુણ ના ક્ષોપસમ થી એમાં સંતુષ્ટ થયો થકો, સ્થૂળ બુદ્ધિ વાળો 154 ગાથા છે આના ઉપર, તો સમયસર ની પુણ્ય પાપદિકાની, સ્થૂળ બુદ્ધિ વાળો થયો થકો કર્મના ઉદયનો અનુભવ કરે છે, આત્માનો અનુભવ નથી કરતો. તે તથા પ્રકારના તે રૂપેનો કર્મનો ઉદય ચાલે ત્યાં, દીક્ષા લીધી ની એનો કર્મનો ઉદય છે. ઉદયના ઘરની દીક્ષા છે, જ્ઞાનના ઘરની નથી. આમ છે, ત્યારે આ સત્સંગની અંદર જે જ્ઞાનીનો માર્ગ કૃપા ઉદય કહે છે ને, એ જ્ઞાનીના માર્ગમાં પહેલી જ દર્શન મુનિ ગાંઠને ગાળવાની વાત ચાલે છે કે જેથી જ્ઞાન પણ નિર્મળ થાય અથવા તો એની સૂઝબૂઝ આવે. જો દર્શન મુની ગાંઠ યથાર્થ પ્રકારે ગાળી હોય અને દર્શન મુ નબળો પીડ્યો હોય તો એને આત્મકલ્યાણની સૂઝ અંદરથી આવે. કૃપાળુ દેવ જે 195 માં છેલ્લું વાક્ય લખ્યું કે આ પ્રકારની યથાર્થ વેદના આવ્યા પછી પછી શું કરવું તે સમજાય છે, બીજું શું કરવું તે સમજાય છે. એટલે આત્મકલ્યાણ માટે પછી હવે શું સાધન કરવું એ ત્યાર પછી સમજાય છે. માટે તમારે સભળાએ એ જ શોધવાનું છે કે આવી ચિંતના કેમ થાય અને માર્ગ માટેની જોરણા કેમ આવે, ત્યાર પછી બીજું જાણવું શું આત્મહિત કે અહિત, હિત અહિત માટે હે ઉપાદેય માટે બીજું જાણવું શું તે જણાય છે અથવા સમજાય છે. મોટાભાગનાની પરિસ્થિતિ શું છે કે આ વેદનામાં આવ્યા પહેલા એને નક્કી કરી નાખ્યું કે મારે આ હે ને મારે આ ઉપાદેય, આ કર્તવ્ય ને મારું આ અકર્તવ્ય, એટલે ક્રમ છોડીને કર્તવ્ય અકર્તવ્યનો નિશ્ચય કર્યો. વિપર્યાસ અહીંથી ચાલે, એ ક્યાંથી એનું રિઝલ્ટ આવવાનું હતું. વિપર્યાસપૂર્વક આગળ વધવા માંગે એનું અવિપરીતપણે પરિણામ ક્યાંથી આવવાનું હતું, ફળ ક્યાંથી આવવાનું હતું. આ જ્ઞાનીનો માર્ગ છે, જ્ઞાનીના માર્ગે ચાલવું છે કે સ્વચ્છંદે ચાલવું છે જીવને પહેલા નક્કી કરવાનું રહે છે. જ્ઞાનીના માર્ગે ચાલવું હોય તો ત્રણેય કાળે લખ્યું છે પૂર્વે કોઈને ભાન થયું નથી માર્ગની દિશાનું, ભવિષ્યકાળે કોઈને થશે નહીં અને અત્યારે કોઈને થતું નથી. અમે તો એમ જાણ્યું છે, અમારા અનુભવથી એમ જાણ્યું છે એમ કહે છે. અનુભવ એટલે અફર વસ્તુ છે. આ મુમુક્ષુની ભૂમિકાના પ્રારંભનો અફર સિદ્ધાંત છે, કેમ કે અમે તો એમ જાણ્યું છે એમ લીધું છે, એમનો અનુભવનો પોકાર છે. આપણે એના અનુભવને એક હાર્ડ ફેક્ટ છે એમ સમજીને આપણે એને રિમૂવ ન કરી શકીએ. એવી વાત છે. પછી 473 સ્વરૂપ ચિંતન આદિ પરિણામ સ્વરૂપ લક્ષે સહજ થવા ઘટે છે, નહીં તો તે પ્રકાર નહીં હોત, નહીં થતા. ચિંતન મનન કર્તવ્ય છે તેવા અભિપ્રાયથી થાય છે, કર્તા બુદ્ધિના અભિપ્રાયથી. આમ તો આત્મકલ્યાણના લક્ષ્ય, આત્મકલ્યાણની જરૂરત લાગી હોવાથી જેની જરૂરત લાગે તેનું ચિંતન થયા વગર રહીએ નહીં, એના વિચારો આવ્યા વગર રહીએ નહીં. એ પ્રકાર અહીંયા યોગ્ય છે. જો એ પ્રકારે ન ચાલે તો કૃત્રિમ રીતે કોઈએ નિર્ણય કર્યો હોય કે ભાઈ મારે રોજ ચિંતન કરવું જોઈએ, એટલે કાંઈ ને કાંઈ ચિંતન કરશે. શું તો એ અભિપ્રાયથી થતા, એ અભિપ્રાયથી ચિંતન મનન થતા પરિણામ કાળે લક્ષના અભાવને લીધે, લક્ષના અભાવ આત્મકલ્યાણના લક્ષનો અભાવ હોવાને લીધે તેમાં ઓગસંજ્ઞા કાં તો આવી દ્રઢ થશે અને કાંઈ કલ્પના કાંઈ ને કાંઈ થશે, કલ્પના થશે અને તેથી વિપર્યાસ મટવાને બદલે વિપર્યાસ વધિગત થશે. જો છે ચિંતવન અને વિપરીતતાને ઘૂંટે, ચિંતવન ચાલે અને વિપરીતતાને ઘૂંટે. મુમુક્ષુને જો સ્વરૂપ લક્ષ ન થયું હોય તો સ્વરૂપનું લક્ષ થાય તેવા પ્રયાસપૂર્વક સાધવાય ચિંતન સ્વાધ્યાય ચિંતન અંતરખૂત જિજ્ઞાસા વગેરે હોવા ઘટે. આ એની પૂર્વ તૈયારી છે, કાં તો પોતાના સ્વરૂપનું ભાવ ભાષણ હોવું જોઈએ, નહીતર ભાવ ભાષણ થવા માટે શું એવા પ્રયાસપૂર્વક સ્વાધ્યાય ચિંતન અંતરની ખોજ અને એ સંબંધીની જિજ્ઞાસા હોવા ઘટે.
એવો પ્રયાસ એટલે કેવો?
એવો એટલે પોતાના સ્વરૂપ ઓળખાય એવો પ્રયાસ, એવા ઉદ્દેશથી સ્વાધ્યાય એવા ઉદ્દેશથી, ચિંતન એવા ઉદ્દેશથી, અંતરખોજ એવા ઉદ્દેશથી, જિજ્ઞાસામાં પણ એ જ ઉદ્દેશ. જેમ તમારી એક ચીજ ખોવાઈ ગઈ, દ્રષ્ટાંત આપણે કરીએ તો તમારી નજર જ્યાં ત્યાં જ ગોતા કરે. એક ચીજ તમને જડતી નથી, કિંમતી છે, સોનાની કોઈ ચીજ છે, દાગીનો એ ગાડે આપણે હાથે મુકાઈ ગયો, જ્યાં રોજ હોય છે એ કબાટમાં મળતો નથી. એટલે તમે જ્યાં જ્યાં જોવો ત્યાં તમારી નજર એ જ કામ કર્યા કરતી હોય, ઉદ્દેશથી તમારે જોવાતું હોય કે ન જોવાતું હોય. જે રૂમમાં જાઓ એ રૂમમાં, તમારા ઘરમાં 5-15 રૂમ છે સમજી લ્યો, ગમે એ રૂમમાં જાઓ ઢોલું હારે ને હારે આવે, અહીંયા તો ક્યાંય નથી મૂકાણો ને, અહીંયા તો ક્યાંય નથી મૂકાણો ને, અહીંયા તો ક્યાંય નથી મૂક્યો ને, અહીંયા તો ક્યાંય નથી ને.
પાણી તમે જોઈ લે, હે
હા ગમે ત્યાં જોવે, પાણીયારામાં જોવે, હા બુટ ચંપલ ની જગ્યા એ જ જોવે, બુટ ચંપલ નું ખાનું હોય ને ત્યાં એ જોવે, કપડાના ખાનામાં એ જોવે, બધે એનું એનું ધ્યાન એનું ઉદ્દેશ્ય જ ચાલુ રહે એમ, એમ નામ ખોદ નો દ્રષ્ટિકોણ કહેવાય. એમ આત્મા મહામૂલ્યવાન રતન અનાદિથી ખોવાયેલું છે, ચિંતા નથી આપણને. ઓલી ઓલું ખોવાય તો ચિંતા થાય, આની ચિંતા નથી. એ કરુણતા છે આ વિષયની. ગ્રેટ ટ્રેજેડી, બહુ મોટી કરુણતા છે. જેથી નવો વિપર્યાસ ઉત્પન્ન ન થાય, સ્વાધ્યાય કરતા ચિંતવન કરતા નવો વિપર્યાસ ન થાય. અને ચાલતો વિપર્યાસ મટવાનો અવસર આવે. આ રીતે મુમુક્ષુ ભૂમિકામાં અયથાર્થતા ન થાય અને યથાર્થપણે પરિણામ પ્રવર્તે, તો સ્વાનુભવ સુધી પહોંચી શકાય. જો નવી અયથાર્થતા ન થાય અને યથાર્થપણે ચાલ ચાલે તો ઠેક સ્વાનુભવ સુધી પરિણામની ચાલ ગોઠવાઈ જાય. નહીં તો ઉલટાનું મોક્ષ માર્ગથી દૂર જવાનું થાય. તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. સ્વાધ્યાય આદિ જે કંઈ કરતા હોય એમાં આ ધ્યાનમાં લેવા યોગ્ય છે. મારો ઉદ્દેશ બરાબર ઉદ્દેશપૂર્વક ચાલે છે કે એમ જ ચાલે છે? એમ જ ચાલે છે. એનો કે ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ ચાલે છે. ફાયરિંગ ઇન ધી ડાર્ક, અંધારામાં કૂદકા મારે એ તો પડે, વાગી જ જાય, બીજું કઈ ન થાય.
સ્વરૂપ નો દેખાય પણ ટ્રેજેડી મારી છે આટલી મોટી,
જે કઈ કામ થોડું થાય કે જાજુ થાય, જેટલા પ્રમાણમાં થાય એટલા પ્રમાણમાં, પણ બરાબર થવું, યથાર્થ થવું ઘટે છે. મુમુક્ષુની ભૂમિકામાં આટલું જ કાર્ય કરવાનું છે કે અયથાર્થતા મટાડવાની છે, વિપર્યાસો મટાડવાના છે અને યથાર્થતામાં આવવાનું છે. જો જીવ યથાર્થતામાં આવી શકે તો એ યથાર્થ ડેવલપ થઈને સમ્યક્તાનો રૂપ ધારણ કરશે. હવે એક પોઈન્ટ લખી
નાખે,
યથાર્થતા તે મુમુક્ષુની ભૂમિકાનું સમ્યક્ત્વ છે. અને મોક્ષ માર્ગનું સમ્યક્ત્વ તે મુમુક્ષુની ભૂમિકાની યથાર્થતાનું ફળ છે. એક સમયે ઉપર આર્ટિકલ તૈયાર કરવો, પોઈન્ટ નોટ આઉટ કરતો જાવ, ચર્ચામાં આવતા જાય. પ્રમાણે એના ઉપર જ સેન્ટ્રલાઇઝ, એ એક જ સબ્જેક્ટ ઉપર સેન્ટ્રલાઇઝ કરે બધું થશે. જેટલો કાંઈ વિસ્તાર આવશે એનું કેન્દ્ર સ્થાન સમ્યક્ત્વ. હેડિંગ જ એ આપવાનું છે, સમ્યક્ત્વ ક્યાં ક્યાં હે, હિન્દીમાં ડિક્ટેટ કરાવો છે, એટલે તમારે હિન્દી ન કરવું પડે, પછી ગુજરાતી આવડી જશે કરતા, ડિક્ટેટ જ હિન્દીમાં કરાવીશ. સમ્યક્ત્વ ક્યાં હૈ હેડિંગ નીચે, સાનુભૂતિ પ્રકાશ ના પહેલા અંકમાં એ આર્ટિકલ આપવા એમ વિચાર્યું છે.
યથાર્થતા તે મુમુક્ષુની ભૂમિકાનું સમ્યક્ત્વ છે, અને મોક્ષ માર્ગનું સમ્યક્ત્વ તે મુમુક્ષુની ભૂમિકાની યથાર્થતાનું ફળ છે.
આ તો ભાઈ વન એન્ડ ધી સેમ છે,
બે એંગલથી વાત,
બે એંગલથી એને સ્પષ્ટ કરે છે.
જય હો સનાતન દિગંબર જૈન ધર્મ.